એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ઈવા ડેવની વાર્તા તમને ગમીને, ઓડિયો પઠન દર્શના જોશી. સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઈલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ, પ્રથમવાર મળી ત્યારે તે કુંવારી હતી, આ બીજી વખત તે વિવાહિત છે, અને સંભવ છે કે ત્રીજી વાર મળીશું ત્યારે એ હશે પરિણીતા. ચપલ મન ઉડ્ડયનો કરી રહ્યું હતું, કદાચ જીવનમાં પહેલી જ વાર, જ્યારે ઉત્સુક હૃદય અનુભવી રહ્યું હતું અનેરો કંપ, રોમાંચક, આહલાદક, પણ કંઈક અંદેશા ભર્યો. ઈલા અને હું ગયે રવિવારે અમે એકબીજાને ઓળખતા નહોતા, એટલું જ નહીં, પરસ્પરનું નામ પણ અમે સાંભળ્યું નહોતું. અત્યારે જાણે જન્મોજન્મથી પીછાનતા ન હોઈએ તેમ ઉભયને મળવા ઉત્કંઠ બની રહ્યા છીએ. ઈલાને લઈને તેઓ આવ્યા હતા ગયા રવિવારની સવારે, એની બા, માસી ને કોઈ ત્રીજું. એને લાવવામાં આવી હતી મને બતાવવા. ઈલાને જોતા જ પડી ગયો હું એના પ્રેમમાં. મને એ બહુ ગમી. મારા ઉરમાં જાણે કવિતા સ્ફુરી ઈલાના સૌંદર્યને અર્ઘ્ય આપવા. મને થયું કે જાણે અજંતાની દિવાલો પરની કો મુખાકૃતિ શું તેનું નમણું વદન હતું. તેની દીર્ઘ ને સુરેખ કાળી ભ્રમરો, એની નીચે ઉઘડતા મોટા લોચનો, આકર્ષક છતાં હરણીના ખોવાયેલા ભૂલકાની જેવા માસૂમ, મારા પર જાદુ કરી ગયા હતા. દૂધશાહ સફેદ દાંત એને ક્વચિત છતા કરતી વળી ઢાંકતી ઓષ્ટની મૃદુ રેખાઓ અને તે ઉપર શોભતી નાજુક નાસિકા, એ સહુ તે દિવસથી મારા હૈયામાં લાદીની ફરસબંધીની જેમ જડાઈ ગયા હતા. ટૂંકમાં, હું ખોવાઈ ગયો હતો ઈલામાં. 5 ટકોરા પડ્યા. રહેલું એક સ્ટેશન વટાવી ગાડી 10-15 મિનિટમાં આવી પહોંચશે ઈલાને લઈને. કેવી લાગશે એ? તે દિવસે ઈલા ગઈ કે તરત જ અમે ઘરના સૌ ચર્ચા કરવા માંડી પડ્યા. બા બાપુજી પૂછે છે, કેમ ભાઈ? મેં કહ્યું, છોકરી સારી છે, મને ગમી છે. પછી ના રહેવાતા મર્યાદા મૂકીને હું બોલ્યો, મને બહુ જ ગમી છે. એકાએક સૌ ભયંકર શાંત બની ગયા. અદૃષ્ટ રીતે મેં એ ભયંકરતાનો અનુભવ કર્યો. સૌના સામુ મેં એક પછી એક નજર કરવા માંડી. આશંકિત મનમાં થડકારા સાથે સવાલ થયો, શું આ સૌને ઈલા નથી પસંદ પડી? હું સ્તબ્ધ બની તેમની સામે જોઈ રહ્યો. કોઈ સીધું મારી સામે જોતું નહોતું. જાણે મારી નજર ટાળવા એ પ્રયાસ ના કરતા હોય, એમના મનની વાત જાણવી કેમ કરીને? મારું મન જાણ્યા પછી કદાચ તેઓ સાચી વાત મને ના પણ કહે. ખૂબ જ બીક લાગવા માંડી કે ના ગમે તેવું સાંભળવું પડશે મારે. મેં ફરી એમના તરફ નજર ફેરવી. બાપુજી કંઈ કહેવા કરતા હોય એમ લાગ્યું. મને થોડી હિંમત આવી. હું સપ્રશ્ન એમના તરફ તાકી રહ્યો ને એ બોલ્યા, વર્થ કન્સિડરિંગ. બા અંગ્રેજી સમજી શકતી નહોતી. પોતાનો ઘટતો અર્થ ઘટાવી લઈ તેણે કહ્યું, ભાઈ તને ગમીને એટલે બસ. બાપુજીએ વળી એમાં ટવકો પૂર્યો, હા, સૌથી મહત્વની વાત એ જ છે, તને ગમીને. હું સમજી ગયો કે તેઓ પણ મારા મનને આઘાત ન પહોંચે તે માટે સાવચેતીથી વાત ઉકેલવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હું એમને હવે પામી ગયો હતો. આથી કરીને મને અચાનક જ ના સમજાય તેવી પીડા થવા માંડી. મને ગમી છે, ગમી છે એક નહીં, 1000 વાર, પણ તમારું શું? જે કહેવાના છે તે કડવું છે, દુઃખ પમાડે તેવું છે, એમ પ્રતીતિ હતી. છતાંય તેને સાંભળવાની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જતી. ક્રોધ, તિરસ્કાર ને વેદના પરાણે દબાવતા મેં પૂછ્યું, મને તો ગમી, કહ્યું તો ખરું એકવાર, સાંભળ્યું નહીં, પણ તમારું શું? શું તમને નથી ગમી? મારી વચલીબેન બોલી ઉઠી, ના બા, આપણને તો લગારે નથી ગમી, છોકરી નરી કાળી છે. સીધું સોસરું ઉતરી જાય એવું ટૂંકું વાક્ય, જાણે બંદૂકમાંથી ગોળી છૂટી. વિંદીને સળંગ ચાલી ગઈ છાતીમાંથી, પણ અકસ્માત હું જીવતો રહી ગયો. હવે બાને પણ હૂફ મળ્યું હોય તેમ તેણે કહ્યું, હા ભાઈ સાહેબ, છોકરી કાળી તો છે જ, ખાસ કરીને લમણા આગળ. જો માત્ર રંગનો સવાલ તને ન હોય તો છોકરીનો સખો સારો છે. બળ્યું પણ એનો રંગ ફક્ત મોઢે જ છે એમ નહીં, આખા શરીરે સરખો છે. પણ એ બધી કંઈ મોટી વાત નથી, તને ગમી છે ને એટલે અમે રાજી. એક વિચિત્ર પ્રકારની મૂંઝવણ હૈયામાં ભાર વધારી રહી. રોષના આંસુને આવતા અટકાવવાનું મુશ્કેલ બનતું હતું. જાણે સૌ પરાયા થઈ ગયા ને ઈલા એકલી મારી આત્મીય બની ગઈ. એની પાસે દોડી જઈ સાંત્વન મેળવવાની વૃત્તિ થઈ આવી. ત્યાં બાપુજીએ ફરી પલીતો ચાપ્યો, હા, એ કલરનો તને વાંધો ન હોય તો હું એને 100% માર કાપું. મને રાડ પાડીને બોલવાનું મન થયું, આંધળા છો તમે બધા કે પછી આંખો જ નથી તમને, આટલી સરસ છોકરી છે. મારી નાની બહેન જાણે મારા હૃદયના ભાવને ઝીલી ગઈ હોય તેમ બોલી, ભાઈ મને તો છોકરી ખૂબ ગમી છે, કાળી કરીને શું, આપણે વળી એવા શું ગોરા છીએ તે બિચારીને આમ વગોવીએ. ને વળી એવી કાળી છે જ ક્યાં, છોકરી ઊંચી સુઘડ છે, આંખો કેવી સુંદર છે, બોલવામાં પણ કેટલી શિષ્ટ અને એજ્યુકેટેડ લાગતી હતી, મને તો સારી એવી ગમી છે. જાણે હૈયાનો ભાર ઓછો થઈ ગયો. મેં એના મોં સામે જોયું, એના શ્યામવર્ણ સાથે ઈલાના રંગને સરખાવવા પ્રયત્ન કર્યો. એક ટકોરો પડ્યો, જાણે હું તંદ્રામાંથી ઝબકી ગયો, ઈલા કેવી લાગતી હશે, નરી કાળી છે, બહેનના શબ્દો કાનમાં ગુંજ્યા. ત્યાં ગાડીએ ધસમસ પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો. બારીમાંથી ડોક્યુ કરતી ઈલાને મેં જોઈ, એ ડબ્બાનો પીછો પકડ્યો, જલ્દી ચાલતા, લગભગ દોડતા ગાડી અટકી. બારણામાં ઈલાને મેં જોઈ, હું મુગ્ધ બની ગયો. નાની બહેનની વાત સાચી હતી, ઈલાનું સૌષ્ઠવ ખૂબ જ પ્રમાણસર હતું. બંગાળી સાડીમાં સજ્જ એની સુષ્ટુ દેહલતા અત્યંત કમની લાગતી હતી. અમારી આંખ મળી, ચમકી ને એક સાથે હસી ઉઠી, અંતરતમ ઉર્મિઓનો પડઘો પાડતી. અમે બેઉ પાસે આવ્યા, એ ફરી હસી, મીઠું, આંખોનું બધું જ લાવણ્ય છલકાવતી, દાંતની બધી જ શોભા પ્રદર્શતી, કેશમાં ગૂંથેલી વેણીએ એને ગયા વખત કરતાં વધુ આકર્ષક બનાવી હતી. આ મારી ઈલા, હું ગર્વિત બની ગયો. અમે ઘર તરફ ચાલ્યા. ઘર પહોંચતા જ એ તો રસોડામાં બેસી ગઈ. અવારનવાર બહાના કાઢી અમે નવોદિત થયા એકબીજાની ખબર કાઢી લેતા હતા. બપોરે અમે જમ્યા, ગળ્યું જ તો દિવસની મહત્તા ઉજવવા. પછી ચાલ્યું પાયલ આગળ. કાકા, મામા, મામાના મામા ને એમના ના મળેલા ના જોયેલા સગાઓને વખતસર પગે લાગી અમે સાંજે ઘેર પાછા ફર્યા, ઘર આવ્યું. ઈલાએ પહેલો દાદરો ચડવાની શરૂઆત કરી. આખા દિવસ દરમિયાન આ પહેલું એકાંત અમને મળ્યું હતું. પ્રેમની અવળચંડાઈ મારામાં સળવળી હતી. મેં એના સાલ્લાની કિનારને પકડી રાખી, તે ઉપર ચડતી અટકી ગઈ. ઉપરથી કોલાહલનો અવાજ આવતો હતો, દાદીમાનો સૌથી વધારે સંભળાતો હતો. તે બાજુ સંકેત કરી આજીજી ભર્યા મુખે તે મને છોડાવવા વિનવી રહી હતી. છોડવાના બદલે મેં એને ખેંચવા માંડી. તે કંઈ બોલે તે પહેલાં ઘાટો પાડીને બોલતા દાદીમાનો સાદ અમારે કાને પડ્યો. મારા દેવ જેવો રૂપાળો છોકરો આપી આ કાળી રાત જેવી છોડીને લઈ આવ્યા? કાગડો દહીંથરું લઈ ગયો, આ બધું અબાપ વિના, કોઈ પણ પૈસા લીધા વિના. ના ના ના, એવું તે શું રહી જતું હતું? મારા હાથમાંથી કિનાર છૂટી ગઈ ને પેલું ઈલાનું મો. એક ઘડીભર મને થયું કે ઈલા બેભાન થઈ મારા હાથમાં ઢળી પડશે. એનું કરમાઈ ગયેલું મુખ મેં જીવનમાં કદાચ પહેલી જ વાર જોયું હશે. એક મિનિટ તો આંખો બંધ કરી એમ સ્તબ્ધ ત્યાં ઊભી રહી, પછી મારા મોટા આશ્ચર્ય વચ્ચે સાવ અધીરા સાદે બોલી, આવું ના કરશો ને ભલા થઈને? કોઈ જોઈ જશે તો મારી શરમનો પાર નહીં રહે. જાણે દાદીમાના વાક્યો એણે સાંભળ્યા જ ના હોય. કશું જ ના બન્યું હોય એમ પગથિયા પર પગ પછાડતા અમે ઉપર ચડ્યા. કશું જ ના બન્યું હોય એમ સૌએ અમને આવકાર્યા. કશું જ ના બન્યું હોય એમ દાદીમાએ પગે લાગતી ઈલાને આશીષ આપી વિદાય કરી. અમે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. શું બોલવું એની સૂઝ મને પડતી નહોતી. મર્મસ્થાને વધુ આઘાત ન પહોંચે તેમ પેલી વાતને કેમ ઉખેડવી, મારી હિંમત ચાલતી નહોતી. પણ કંઈ પણ આશ્વાસન આપ્યા વિના ઈલાને જવા દેવા દિલ માનતું નહોતું. સ્ટેશન આવ્યું, ટિકિટ લઈ અમે પ્લેટફોર્મ પર આવ્યા ને એક જગ્યાએ ઊભા. ઈલા મને ત્યાં જટકાવી તે મધુર અવાજે બોલી, હું જાણું છું તમે ક્યારનાય મને દિલાસો આપવા કંઈ કહેવા કરી રહ્યા છો, પણ મને બાના શબ્દોથી ખોટું નથી લાગ્યું. ખોટું નથી લાગ્યું? ના, જેવી છું તેવી છું. તમને ગમી છું ને? પછી આખી દુનિયા ઝખ મારે. હે, હું અવાક બની એના ફરી હસી ઉઠેલા શ્વેત દંતાવલીને ચમકાવતા સુકુમાર મુખને ચકિત બની નિરખી રહ્યો.